તારીખ 7-8-1998 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 103 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 284. મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે.
એમાં કોઈ રહે અને એમ ઈચ્છે કે મને દાદ ન લાગે એટલે તો એ શક્ય છે ખરું, અશક્ય છે. કાજળની કોટડી મારવી, ચારે બાજુ કાજળ લાગેલો હોય, ચાર દિવાલ નીચે નું પર બધે, અને કાજળના પરમાણુ અંદર ઉડતા હોય, દાદ રજા વગર જે કરવું એમ કુટુંબમાં રહેવું અને સંપૂર્ણપણે દોષરૂપી દાદ ન લાગે એમ બનવું અશક્ય છે. શાંતિનાથ, પુંછનાથ, અરનાથ જેવા ચક્રવર્તી પદે, કામદેવ પદે એટલા વૈભવશાળી અને પરમ જ્ઞાની કુટુંબ છોડીને કેમ ગયા? પુણ્ય એવા હોય કે કુટુંબને બહુ પ્રિય વ્યક્તિ હોય. અત્યારે આપણે રહીએ છીએ એવું નહીં, ઘડીક ઘડીકમાં એકબીજાનું મોઢું ચડી જાય, વાત વાતમાં રહેણ જઈને બગડી જાય છે, એવું નહીં. અતિ પ્રિય હોય પુણ્ય વાલીને અને એમનો વિયોગ સહન ન કરી શકે કુટુંબ. ગુરુદેવ તો એમ કહેતા કે એમને રાણીનો તો કલ્પાત કરે તો વાળ ખેંચી નાખે, કેવી રીતે રડે, કેવી રીતે રડે, માથાના વાળ ખેંચી નાખે, રડતા રડતા અસહ્ય વેદના થાય. આવી વ્યક્તિ ઘરમાંથી ચાલી જાય, આમ સર્વગુણ સંપન્ન દેખાતા હોય, એટલા જ્ઞાની, એટલા વૈરાગી, એટલા શાંત, લૌકિક ગુણો તો બધા જ અને અલૌકિક ગુણો પણ પ્રગટ કર્યા હોય. એમના જે મહેલો હોય એને ફરતા મોટા બગીચાઓને વન ઉપવન હોય માઇલો સુધી, પછી લોકોને જમીન શરૂ થાય છેતરવાડી બધા. પણ ધારે તો બધી વ્યવસ્થા કરી શકે, એટલે હું મહેલમાં નહીં પણ ઝુંપડી મારીશ, સારી ઝુંપડી બનાવી દો. મારી નજર સામે ચડ્યો સંયોગનો સવાલ નથી, સવાલ પોતાના પરિણામો નથી. દર્શન મોટો વ્યતી થયેલો છે, એવા મહાન પુરુષો નહોતો દર્શન નહોતો એમને થયા, એ તો પૂર્વ જન્મથી જ્ઞાન લઈને આવ્યા છે, એટલે જ્ઞાન સહિત જ અહીંયા જન્મ છે. ત્રણ જ્ઞાન સહિત જન્મ છે, મતિસ્વરૂપ અને સમ્યક અભિજ્ઞાન, ત્રણેય જ્ઞાન. કાજલની કોટડી જાણી છે, જેના 23મે વર્ષે આ વિચારો છે અને આ અભિપ્રાય છે, મુમુક્ષુની ભૂમિકામાં અભિપ્રાય ઉભો થાય છે. પછી પોતાને ચારિત્ર મોહ એટલો કુટુંબમાં રહીએ, મોહ હોય ત્યાં સુધી કુટુંબમાં રહીએ, એ મોહ ખલાસ થયો પછી ન રહી શકે, એ પરિણામને સહન નથી કરી શકતા. કુટુંબ પ્રત્યેના દર્શન મોહ વગરના માત્ર ચારિત્ર મોહવાળા પરિણામને પણ એ સહન નથી કરી શકતા, ત્યારે મૂકી દે છે. એ અલ્પ હતો તો પણ એ અલ્પ પણ પોસાતો નથી, કેમ કે પૂર્ણ વિતરાગ થવું છે. એ સ્પષ્ટ કરી દે છે, મને જ્યાં સુધી રાગનો વિકલ્પનો અંશ ચાલતો હતો અને જીવતો હતો ત્યાં સુધી હું રહ્યો તમારી સાથે. હવે એ રાગ મરી ગયો છે અને હું રહી શકું એવી મારી પરિસ્થિતિ. અલ્પકાળમાં કેવળ જ્ઞાન લેવાના છે, અંદરથી પુરુષાર્થ છે, ઉછાળા મારે છે, અહીંયા રહીને કામ થાય એવું નથી. સ્પષ્ટ ખ્યાલ આવે છે અને સર્ગ કાંટે મૂકે હોય તો મૂકે નહીં જાય છે, સરસડા નીકળી જાય છે. કોને શું થશે, કોની લાગણી કેટલી દુભાશે, વિતરાકતામાં એક માત્ર છે. અને જ્યાં સુધી અજ્ઞાન દશા છે, જ્યાં સુધી કુટુંબ પ્રતિબંધ છે, કુટુંબમાં મોક્ષના સભ્યો પ્રત્યે મારાપણો છે, અથવા કુટુંબની વ્યક્તિઓ પોતાની દેખાય છે, એવી જે નજર અનાદિની છે એ બદલી નથી, નજર બદલાઈને પારકા એ દેખાતા નથી, ત્યાં સુધી તો સંસાર વધવાનું કારણ છે, પરિભ્રમણ વધવાનું કારણ છે. સંસાર પરિભ્રમણના બે કારણો કૃપાળુદેવે સ્પષ્ટ કર્યા છે, એક સ્વછંદ અને બીજો પ્રતિબંધ. સ્વછંદ થોડો ઘણો દબાય, જો પોતાના દોષ અપક્ષપાતપણે જોવે, જોઈ શકે એવી ભૂમિકામાં આવે તો, અને પ્રતિબંધ છે એ તો મૂકવો જ રહ્યો, પછી સમાજનો પ્રતિબંધ હોય તો મૂકી દેવો, સમાજ પણ કહેશે એ વાત છોડી દેવી, અથવા કોઈ પણ બીજાની નજરમાં સારા દેખાવાની વૃત્તિ અથવા અભિપ્રાય એ સમાજ પ્રતિબંધ છે. પછી આબરૂ કીર્તિ સારી રહીએ, દેખાવ સારો રહીએ, શરીરનો દેખાવ સારો રહીએ, વર્તનનો દેખાવ સારો રહીએ અને બીજાની નજરમાં સારા દેખાઈએ, એ સમાજ પ્રતિબંધ છે. સમાજ પ્રતિબંધ કહો, લોકસંજ્ઞા કહો કે તીવ્ર પરલક્ષ કહો કે સ્વલક્ષથી દૂર જવાનો પ્રયોગ કહો, એ બધું એક જ છે. કૃપાળુદેવે લોકસંજ્ઞાને કાળકૂટ ઝેર કીધું છે બીજા પત્રમાં. કેવું કીધું છે? કાળકૂટ ઝેર, કાતિલ ઝેર. ઝેરથી કેટલા દૂર રહેવું જોઈએ કે એની પેટ બાટલીને વીડિયો હોય ને માણસ તો ત્રણ વખત આગુ છે, હાથ ધોઈ નાખે છોડી ન હોય, બુજ ખોલ્યું ન હોય, પણ પેકે પેક બાટલી હોય ને એને પકડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી હોય તો ત્રણ વખત સાબુ છે, સાબ ધોઈ નાખે એટલો ડર લાગે, ઝેરનો એટલો ડર લાગે, એટલો લોકસંજ્ઞાથી મુમુક્ષુ જીવ ભયભીત હોવો જોઈએ. અને એટલો જ કુટુંબ પ્રતિબંધથી ભયભીત હોવો જોઈએ. કુટુંબમાં પોતાપણાની મીઠાશ, એ મીઠું ઝેર છે. કેવું છે? મીઠું ઝેર છે. ખબર નહીં પડે, મીઠું એવું લાગશે કે ખબર નહીં પડે. સેક્રિનનો હાથ લગાડેલી છરી હોય, જીભે અડે એટલે ગળી લાગે, પણ જીભ કપાઈ જાય. ધારે એવી તીક્ષણ હોય, ચાખવા જાય, એ કેવી જ ગળી થઈ છે, લાવને ગળી તો લાગે જરૂર, કેમ કે સેક્રિન અડેલું છે, પણ જીભ કપાઈ જાય. એવો કુટુંબ પ્રતિબંધ એવો છે. 537માં તો કૃપાળુ દેવે ચોખ્ખું નરક નિગુદનું કારણ કીધું છે. અને મુમુક્ષુએ એમ સમજવા યોગ્ય છે કે મને કૃપાળુ દેવે આજ્ઞા કરે છે કે તું કુટુંબ નિગુદ છોડ. પત્ર વાંચવા તો સ્વાધ્યાય કરવાનો અર્થ શું છે? કે એ પત્રનું નામ ઉપર ગમે એનું લખ્યું હોય, સ્વાધ્યાય કરનારે તો એ જગ્યાએ પોતાને બેસાડી દેવું, એ સ્થાનમાં પોતાને લઈ લેવું. હું જેટલો કુટુંબ પ્રતિબંધ કરીશ, બીજું એનો અંજામ નથી કરું. સ્વપ્ન દશામાં ઉપરથી છઠ્ઠી લીટી, પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપ્ને માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદી ગતિનો હેતુ તે જ છે. સીધું નરક બતાવ્યું છે. તે જ જન્મ છે, મરણ છે, તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે. સીધું છે, સંસારના બધા સંબંધો લીધા, પુત્ર મિત્ર બધું, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. જ્યાં કુટુંબથી છૂટો પીડ્યો તેનો પ્રતિબંધ ગયો, અંદરથી છૂટો પીડ્યો, બહારથી ભલે સંયોગ મારી ગયો હું મોક્ષ છે, અંદરથી છૂટો પીડ્યો તો સહજ મોક્ષ છે. અને એ જ નિવૃત્તિને અર્થે, એટલે એ પ્રતિબંધ છોડવાને અર્થે સત્સંગ અને સત્પુરુષ આદિ સાધન કયા છે, અને તે સાધન પણ ક્યારે? જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગુરુત્વાથી પ્રવર્તાવે તો જ સિદ્ધ છે, તો જ પ્રાપ્ત છે, નહીંતર નહીં, એ સાધન નથી રહેતા. વધારે શું કહીએ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત યમ નિયમ જપ યાત્રા ભક્તિ શાસ્ત્ર જ્ઞાન આદિ બધું કરી છૂટ્યો એમાં કોઈ સંશય નથી. કુટુંબ પ્રતિબંધ છોડ્યો એ શરીર પ્રતિબંધ ફેલાયથી છોડશે. કેમ કે કુટુંબ છે એ શરીરને અનુકૂળતા દેનારા નિમિત્તો છે. તમારે દૂધ જોઈએ, તમારે પાણી જોઈએ, તમારે જમવા જોઈએ, તમારે અનુકૂળતા જોઈએ, તમારે આમ કરવું છે, તમારે આમ કરવું, બધી અનુકૂળતા અરસપરસ એકબીજાની સાચવે છે, કે નહીં અરસપરસ સ્નેહ રાખે છે, અરસપરસ અનુકૂળતાઓ સાચવે છે. એટલે એમાં દેહાત્મ બુદ્ધિ તો દેહ પ્રતિબંધ તો એની અંદર હૂંટાય જ છે, પણ કુટુંબ પ્રતિબંધ છોડે એને દેહ પ્રતિબંધ છોડવાની તૈયારી થઈ જાય. તો બહુ તમારે દેહની અનુકૂળતા માટે કાંઈ વાત વિચારવાની રહેતી નથી. મને ગમે તેમ ચાલશે, મને ગમે તે પરિસ્થિતિ મને ચાલશે,
અને હું ચલાવી શકું. મારે મારું કામ કરવું છે, ગમે ત્યારે પણ મારે મારું કામ કરવું, ગમે તે સ્થિતિમાં પણ મારે મારું આત્મકલ્યાણ કરવું છે. એ બે પ્રતિબંધ છેલ્લાથી છોડી શકે. પછી બંધન રહેતો નથી. છેલ્લો સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ છે એ તો જરા સૂક્ષ્મ વિષય છે, કે જ્યાં સુધી કરતાપણું, રાગનું પણ કરતાપણું અંદરમાં રહીએ, રાગનું પણ એકત્વ રહીએ, સૂક્ષ્મ રાગનું પણ એકત્વ ને કરતું કરીએ, ત્યાં સુધી વિકલ્પ ન મટે અને નિર્વિકલ્પ દશામાં આવે. એ પ્રતિબંધ તો પછી પુરુષાર્થથી છૂટે છે. અને એ છૂટવાની પછી કોઈ વધારે અવરોધરૂપ કારણ નથી. કુટુંબ પ્રતિબંધને દેહ પ્રતિબંધ છૂટો, એને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ છોડવો, એનો પુરુષાર્થ કરવામાં બીજો કોઈ અવરોધ નથી. મુખ્યપણે જીવનો પુરુષાર્થ રોકાઈ જાય છે, આમાં રોકાઈ જાય છે કુટુંબ પ્રતિબંધમાં, દેહ પ્રતિબંધમાં. હળહડ કરે ને તો મૂકી ન કે અનુકૂળ વાતાવરણમાં તો લપટાઈ જાય, એમાં તો એને બહુ પુરુષાર્થ કરવો પડે તો જ અનુકૂળતામાં છૂટી શકે. એમાં જાજો પુરુષાર્થ માગે છે. પ્રતિકૂળતામાં તો ચોખ્ખી સમજણ પડે એવી વાત છે કે આ કોઈ મારા હગા છે જ નહીં, હું અમુક મફતનો ચોટું છું, એટલી જ વાત છે. એમાં તો ચોખ્ખું દેખાય એવું છે, કેમ કે હાલતા ચાલતા તું તું મેં થઈ જતું હોય, તે આમ કર્યું ને તે આમ કર્યું, તું આમ કરીશ ને તું આમ. સગા સ્વાર્થના થઈ કંઈ સમજાવવું પડતું નથી ને. અત્યારે બહુ ભાગ એવું છે, કુટુંબનો પ્રેમ સ્નેહ હોય એવું ઓછા કુટુંબો છે, એમાંથી નીકળવું તો બહુ અઘરું છે, એમાં વધારે અઘરું છે. ઓલામાં તો માણસ થોડોક પણ સમજદાર હોય ને તો કુટુંબ પ્રતિબંધ છોડતા વાર ન લાગે, અને છતાંય ન છોડતો હોય તો થોડોક પણ સમજદાર નથી. એમ લેવું તમે ચોખ્ખી વાત છે. સંસાર વધે છે, નરક નિર્ગુદમાં જવાની તૈયારી પોતે કરે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસાર ક્ષય થવાનો છે તેનો સોમો હિસ્સો પણ તે કાજળ ગ્રહમાં રહેવાથી થવાનો નથી. ગમે તેટલી સુધારણા કરો એટલે વ્યવસ્થા રાખો, કે આપણે આમ વ્યવસ્થા રાખો, એ ઘરમાં એ ઘરું નામ ધ્યાનની જુદી રાખવી, ઓફિસની જગ્યા જુદી રાખવી, લખવા વાંચવાની વ્યવસ્થા જુદી રાખવી, આ ધાર્મિક લખવા વાંચવું, ગમે એટલી વ્યવસ્થા રાખો. આગળ વધેલા વિષયનો વાત છે. એકાંત એટલે કોઈ નીચેની ભૂમિકામાં એકાંતનો વિષય લાગુ નથી પડતો. પરિપક્વ બોધની પરિપક્વતા આવે પછી એકાંતમાં જાય તો વાંધો નથી. એ પહેલા એકાંતમાંથી પણ ઘણી બધી બીજે લાઈન અને બીજા વિકલ્પે ચડી જવાની સંભાવના વધારે છે. કેમ કે એકાંતમાં તો જ્ઞાન કરતા ધ્યાનની મુખ્યતા વધારે છે, અને ધ્યાન છે એ પદાર્થ નિર્ણય પહેલા નથી થતો. 254માં ઉપાળુદેવે મુમુક્ષુતાનો જે ક્રમ લીધો છે એમાં છેલ્લો સ્ટેજ પદાર્થ નિર્ણયનો લીધો છે. એ પદાર્થ નિર્ણય એટલે સ્વપદાર્થનો નિર્ણય, સ્વરૂપનો નિશ્ચય. એ સ્વરૂપ નિશ્ચય એટલે સ્વરૂપની ઓળખાણ, સ્વરૂપનું ભાવ ભાષણ. અને એ સ્વરૂપના ભાવના સંબંધમાં અનંત સુખનો સમુદ્ર આત્મા, અનંત સુખનું ધામ પ્રત્યક્ષ અંશે વિશ્વાસ આવે છે. એના એક પ્રત્યક્ષ અંશથી એનો વિશ્વાસ આવે છે કે છે, એની હૈયાતી છે, મારામાં અનંત સુખ હૈયાત છે એનો વિશ્વાસ આવે છે. જેમ સર્પની પૂંછડી જોવે એટલે આખો સર્પ અંદર હંકાયેલો છે દરની અંદર કે ફર્નિચરની પાછળ, એમ પછી કંઈક તર્કુતર્ક ન કરે કે પૂંછડી છે હજી મોઢું નથી જોયું, કરડવાનું તો મોઢેથી છે ને, એવું કોઈ સાહસ હોતું નથી. એમ એક અંશે પણ આખો સુખ સમુદ્ર વિશ્વાસમાં પ્રતીતિમાં આવે છે અને પરિણામ ત્યાર પછી દિશા બદલીને એ બાજુ ખેંચાય છે. પરિણામ હંમેશા સુખ બાજુ જ ખેંચાય છે. સુખ ન હોય ને સુખની કલ્પના થઈ હોય ને તોય ખેંચાય, એ તો પ્રગટ અનુભવ છે. તો વાસ્તવિક સુખનો સમુદ્ર જોવે એને પરિણામે એ બાજુ ન ખેંચાય કે ન દોડે એ બને જ નહીં. ત્યાર પછી સહજ ધ્યાનની દિશા છે, પુરુષાર્થ સાથે છે, વીરીનો ઉછાળો સાથે હોય છે. એ પહેલાં ધ્યાન કરવા જાય તો કલ્પનાએ ચડવાનો અવકાશ રહેશે, અથવા બહુ ભાગ જુઓ કલ્પનાએ ચડે છે અને એ ગ્રહિત વિસ્થાપમાં આવી જાય. એટલે આત્મનો લાભ થવાનો તો એક બાજુ રહ્યો, આત્મલાભ તો એક બાજુ રહ્યો, નુકસાન થવાની પરિસ્થિતિ ઘણી છે વધારે. અહીંયા તો ઉપરની વાત છે, પાડુદેવ જે લીધે છે કે આ સંસાર છે કાળા કાજળની, તું કુટુંબ છે એ કાજળની કૂટડી છે એમ લીધું. એકાંતવાસ છે એમાં જેટલી સાધના કરી શકે ઉપરનો સાધક, ઉપરની ભૂમિકાનો સાધક, એથી સોમા ભાગનો પણ કુટુંબ સાથે રહીને ન કરી શકે. નીચેની ભૂમિકાવાળાએ આ ભૂમિકાની ભાવના પામવાની છે. આગળમાં આવી વાત છે અને એવી મારી દિશા પણ થાય તો સારું. ભાવના પામવાની વાત ઉપરની ભૂમિકાની છે એટલે મને લાગુ પડતી નથી, માટે મારે ઉપેક્ષા કરવી એમ નહીં. આ પ્રતિબંધ છોડવા માટેનો પુરુષાર્થ કરવો જોઈએ. જ્યાં સુધી કુટુંબ પ્રતિબંધ થતો નથી ત્યાં સુધી કુટુંબ પ્રતિબંધ મૂકવા માટેનો પુરુષાર્થ હોવો જોઈએ. અને તો જ એ કુટુંબરૂપી કોટડીને સહજ માત્રમાં છોડી શકશે, નહીતર જંગલમાં ગયા પછી દીક્ષા લીધા પછી કુટુંબ ત્યાં જઈને સાંભળશે પાછો, કેમ કે અંદર અભિપ્રાયને રસ પીધો છે, પ્રતિબંધ થયો નથી. જે જીનમાર્ગ છે એ તો વ્યવસ્થિત છે કે પહેલા તો અંદર રહીને પ્રતિબંધ છોડ, પછી બહારમાં તું એનો ત્યાગ કરજો. અંદરનો પ્રતિબંધ છોડ્યા વિના જો બહારમાં ત્યાગ કર્યો છે તો ત્યાં જઈને પાછું તને સાંભળશે, ભોગ ઉપભોગ બધું સાંભળશે, અનુકૂળતાઓ બધા પ્રસંગો બધું મરણના પડદા ઉપર આવવા માંડશે, પિક્ચર ચાલુ થઈ જશે અને પરિણામ ધ્યાન રાખશે. વ્યવસ્થિત વાત છે. મુમુક્ષુની ભૂમિકામાં પહેલા પ્રતિબંધ છૂટે પછી ઉપરની ભૂમિકામાં એકાંતમાં જાય તો વાંધો ન આવે, નહીતર એકાંતવાસ છે એ પણ નુકસાનનું કારણ થઈ શકે. એ કસાઈનું નિમિત્ત છે, જે કાજળ ગ્રહ લીધું એ કસાઈનું નિમિત્ત છે, એટલે થોડો ઘણો તો દાગ લાગે લાગીને લાગે, બધી મુનિ દશામાં આવે છે તો સંપૂર્ણ નિર્દોષ થવાના પુરુષાર્થમાં આવી ગયા છે, એટલે પછી એને પોસાય નહીં સાથે રહેવું. હા, નિમિત્ત છે, નિમિત્ત કારણ હશે સંસાર, તો આમ ઓલું કારણ તો છે જ નહીં. કોઈ કરાવે છે, કુટુંબ કઈ મોહ કરાવે છે એવું નથી. એ તો હમણાં વાત ચાલે ને કે કુટુંબ વાળા વડસકા ભરતા હોય તો પોતે વર્જીને બેઠો બેઠો છે. એ ક્યાં કરાવે છે? કરે છે તો પોતે જ ને, પ્રતિકૂળ સંજોગોમાં પોતે જ કરે છે ને, બીજું શું કરે છે? અનુકૂળતા વાળા ન મૂકી શકે કે ભાઈ એને તો સ્વાભાવિક છે કે પેલા લોકોને બહુ દુઃખ થશે. પણ જેને તીવ્ર કુટુંબ પ્રતિબંધ હોય છે એ પ્રતિકૂળતામાં પણ મૂકી શકતા નથી. કુટુંબ પ્રતિબંધને છોડી શકતા નથી. કુટુંબને છોડવાની વાત નથી, કુટુંબ પ્રતિબંધને છોડી શકતા નથી. એને આમ લાગશે ને એને આમ લાગશે, એને આમ લાગશે ને એને આમ લાગશે, આમ કરીશ તો આમ લાગશે, આમ રહીશ તો આમ લાગશે, એને શું લાગશે એની ચિંતા છે, તારું શું થશે એની ચિંતા. આ પરિસ્થિતિ એ તો નિમિત્ત છે, નિમિત્ત કઈ કરે તો પ્રશ્ન છે. મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે એમ કીધું. પર્વત ખૂટે નહીં, પર્વતમાંથી ખટારા ભરી ભરીને, ટ્રક ભરી ભરીને માટી લઈ જાય, પથ્થર લઈ જાય, પર્વત ખૂટે છે. 500,000 વર્ષ એમને લાગે મોટો મોહનો પર્વત છે. પ્રત્યેક અંતર ગુફામાં તે જાજલ્યમાન છે, અને પરિણામની જે ગુફા લઈએ તો અંદરમાં એ બરાબર જામેલી વાત છે. કુટુંબ પ્રતિબંધ મૂકવાનો જીવ પુરુષાર્થ કરે મુમુક્ષુની ભૂમિકામાં, ત્યારે સમજાય એવું છે કે આમાં તો પરસો ઉતરી જાય એવી વાત છે. કોઈ સહેલી વાત નથી. સંસારમાંથી છૂટું નીકળવું એ ઘણું કઠણ છે, એનું કારણ આ છે કે જીવ કુટુંબ પ્રતિબંધ છોડી શકતો નથી. એ છોડે તો ઘણો આગળ નીકળી જાય, બહુ મોટો લાભ કરી શકે, બહુ મોટો લાભ પ્રાપ્ત કરી શકે. એ છોડવામાં પુરુષાર્થ માગે છે, સારો એવો પુરુષાર્થ માગે છે. પ્રયત્ન કરવાથી સમજાય એવું છે કે કેવો પુરુષાર્થ માગે છે. પ્રેક્ટિકલ સાઈડ તો પ્રયત્ન કરો ત્યારે એને સમજાય કે આમાં અંદરમાં જે પોતાપણાના સંસ્કારો ધામ થઈ ગયેલા છે એની પરિણતિ ધામેલી છે. પરિણતિ તો સમજાતી જ છે. આપણે દ્રષ્ટાંત દીધું કે 12માં પ્રતિકૂળતા છે, કુટુંબીઓ તો પ્રતિકૂળતા આપે છે, છતાં અંદર પરિણતિ છે ને એ મચક નથી આપતી. 12માં તો દ્વેષ કરી લઈએ સામે સામે, કુટુંબનો સભ્ય દ્વેષ કરે તો પોતે પણ સામે દ્વેષ કરી લઈએ, પણ અંદર જે પોતાપણાની પરિણતિ છે એમાં કેટલો પોતાનો આત્મા પકડાઈ ગયેલો છે એની પોતાને ખબર નથી. એ પ્રણયમાંથી એ છૂટી શકતો નથી. એ દ્વેષ કરે એટલે આ પરિણતિ એની રાગની ન મટે, કેમકે દ્વેષ તો ઉદય આવ્યો અને ક્ષણિક કર્યો. કોઈ દ્વેષનો પ્રસંગ ઊભો થયો અને ક્ષણિક દ્વેષ કરી દીધો, તો એ પરિણતિ જામેલી છે અને એ સમજાતી નથી, એ દેખાતી નથી, અને એ શરીરથી એને દૂર કરવાનો ઉપાય પણ જીવને વિચારમાં આવતો નથી. તો પ્રયત્નમાં તો આવે જ કેવી રીતે? હજી તો વિચારમાં ન આવે તો પ્રયત્નમાં આવે કેવી રીતે? પરિણતિનો થોડો વિષય આપણે ચાલ્યો કારણે રાતના સ્થળ, એવી ચીજ છે. પછી પરિણતિ રસ લઈ લઈને જે પરિણતિ કરી હોય છે એવો રસ લીધેલો હોય છે. તો 7 મહિનાના બાળકને જોઈએ છે તો એની માનો હાથ વર્તે છે, એને બીજા તેડે ને આ તેડે એમાં એનો ફેર પડે એને પરિણામમાં હસવા માંડે. માને એની માને જોઈને હસવા જોવે, ત્યાં તેડે ક્યાં વાત રહે, બીજાના ખોળામાં હોય ને સામેથી આવતી જોવે ત્યાં હસવા માંડે. એ 6 મહિનાના આયુષની અવસ્થાથી એટલું મારાપણાનો રસ લીધો હોય છે. મારી માં એને ભાષા નથી આવડતી, સ્પષ્ટ વિકલ્પ નથી કે આ મારી માં, અસ્પષ્ટ ભાવ છે એને કે આ મારી માં. પણ રસ કેટલો પીડે છે થોડી આવું વિચારવાનો વખત આવે, સત્પુરુષના વચનામૃત સામે આવે, ખબર પડે કે આ નરક નિગોદનો હેતુ છે, આ મારે આ કારણે છોડવું પડશે. પણ અંદર કેટલું લઈને બેઠો છે એને કાંઈ ખબર નથી, પરિણતિ કેટલી થઈ ગઈ છે ખબર નથી. દ્વેષ કરો તો એ પરિણતિ નથી છૂટતી, રાજી બોલો એનો તો પ્રસાદ છે. ક્યારે સમજાય આનો કેટલો પક્ષો હોય છે? અને કાં તો બહુ સુગમ થયેલો ઉપાસ, જો કોઈ એને જ્ઞાની પુરુષ મળી જાય અને એના પ્રત્યે એને પોતાપણો અભેદ ભાવ થઈ જાય, અભેદ અભિન્ન બુદ્ધિ, સાચો સૂત્ર માટે અભિન્ન બુદ્ધિ, સત્પુરુષ પ્રત્યેની અભિન્ન બુદ્ધિ એ કરવાનો મોટો ઉપાય છે, કરવાનો મોટો નિશ્ચય છે, એમ લીધો છે, સિદ્ધાંત લીધો છે સાચો સૂત્ર પત્ર. તો એ બાજુ પોતાપણો થાય ને તો ઓલા પણ એથી ઉખડી જતા, વારમાં લાગે સહજ માત્રમાં ઉખડી જાય, કેમ કે એમાં એને પછી પરિણતિ થઈને એનો રસ પૂરો થઈ ગયો, એનો રસ ખૂબ થઈ ગયો. ભજન એટલું આવે તો ઓલો જે પરિણતિનો પલ્લું છે એ તો ઉપડી જાય. કૃપાળુદેવ જે સત્પુરુષનો વિષય મુખ્યપણે અહીંયા મુખ્ય કર્યો છે એનું કારણ એ છે. બીજી રીતે તો છોડે તો છોડવામાં કાંઈ પડતું હોવું તમને, કેમ કે એવા એવા ઉદય આવે, એવા એવા પ્રસંગ બને છે, કુટુંબ પ્રતિબંધની પરિણતિ હોય એ એને પાછો દ્રઢ કરાવી દે, પાછો ખેંચાઈ જાય, એ થોડું ઘણું વિચારીને પાત્ર ઉપાડ્યું હોય એ પાછું થઈ જાય ઘટ. સત્સંગની થોડી અસર આવી હોય જોવા તો વાર ન લાગે, એક ઉદય આવે તો બધું જોવાનું થઈ જાય. એ રીતે બહુ કઠણ થઈ પડે છે અને એક રીતે પાછો બહુ સુગમ પણ થઈ પડે છે. પણ અભિન્ન બુદ્ધિ આવે તો નહીં કરે, એમાં શું છે કે એક વાત એમાં બને છે કે જીવને જો ખરેખર સંસારથી મુક્ત થવાની ભાવના થઈ હોય, બહુ પ્રમાણિકપણાની વાત છે, ખરેખર છૂટી જવું છે, કોઈ પણ ભોગે છૂટી જવું છે એવો અભિપ્રાય થઈ ગયો હોય અને પછી એને એ છૂટવાનું કારણ એવા જે સત્પુરુષ મળે ત્યારે એને એમ લાગે છે કે બસ હું જે દુઃખના સમુદ્રમાં ડૂબતો હતો એનેથી બચાવવા મને વાણ મળી ગયું, હું હવે બેસી જવાના. અને પછી એને કિનારો નજીક દેખાય છે, નહીતર તો 15 ફૂટ કિનારો હોય ને તો ડૂબી જાય, એ 15 ફૂટ સુધી ન તરીએ કે તરીઓ હોય, કેમ કે પ્રવાહ એવો હોય છે અને ખેંચી જાય છે. પછી એને એ ધરપત આવે છે કે રમવું તરી ગયું અને એ પછી એ વાણને એવી રીતે પકડી રાખે છે, પછી કોઈ ભોગે છોડે એટલે એ બાજુની પકડ જ એટલી મજબૂત આવે કે ઓલી બાજુની પકડ છૂટી જાય એમ થાય.
એક બાજુ ઝુકાવ વધી જવાથી બીજી બીજી બાજુનો ઝુકાવ છે ઘટી જાય છે અથવા મટી જાય છે. એવો પ્રકાર પ્રત્યેક અંતર ગુફામાં તે ગાઝલ્યમાન છે. શું મૂળો અંદરના પરિણામો પ્રત્યેક અંતર ગુફામાં પરિણતિ ઘણી ગાઢ કરે છે, એટલે જામેલું છે. ગાઝલ્યમાન એટલે શું? બળવાન છે, બળવાન બળવાન ખૂબ બળવાન છે. અંદરની ગુફામાં એ બહુ સચેત છે એમ કહેવું છે. બહારમાં કોઈ થોડો ત્યાગ કરે એટલે એમ નથી સમજવા જેવું કે એનું કુટુંબ પ્રતિબંધ છૂટી ગયું. ઘણા કુટુંબ છોડીને અંશ દેશ ત્યાગી કે સર્વ ત્યાગી થાય છે, કુટુંબ છોડે છે ઘણા. એનો અર્થ એમ નથી કે કુટુંબ પ્રતિબંધ છોડ્યો છે. પ્રતિબંધ પહેલાં છૂટવું જોઈએ, પછી બાહ્ય ત્યાગ કરે તો સારું. બાહ્યત્યાગ કરવાથી પ્રતિબંધ છૂટે છે એવું નથી. મારા પણ છોડવું, જીવ મારા પણ ક્યાંક ને ક્યાંક તો કરશે. શ્રી ગુરુમાં અને ક્યાંક સ્વરૂપમાં નહીં કરવું. અનાદિનું જે મારા પણ કર્મા છે એ તો એટલું ગાઢ થયેલું પડ્યું છે, એ જલ્દી સુધી સુધી છૂટે એવું નથી. અને એના માટે અવિધિએ ખોટા પ્રયત્નો કરે, ખોટા પ્રયોગ કરે, ખોટા અખતરા કરે ત્યાગના, એથી કંઈ છૂટી નથી. અનંતવાર જીંદીક્ષા લીધી છે પોતે. આ જીવે પણ અનંતવાર જીંદીક્ષા લીધી છે. એમ નિયમ સંયમ આપ પ્રિયો પુણ્ય ત્યાગ વિરાગ વૈરાગમાં એમ દીક્ષા લીધી છે. એ વૈરાગ અલ્પજીવી હોય છે. કામ પદ્ધતિ ફરજ થાય, કામ કામની પદ્ધતિ ન કરો એટલે કામ બગડે બગડે નહીં બગડે. ફેરો ફેરાની રીતે થાય, રોટલી રોટલીની રીતે થાય. બીજી રીતે કરવા જાય તો બગડે, રીત બગડે, રીત બગડે એટલે બગડે. કૃપાલુભાઈ એમ કેમ કે છે કે નાનેના માર્ગે ચાલશે. સુભાગભાઈ નો મોટો ગુણ શું જોયો? નાનેના માર્ગે ચાલવાનો અદભુત નિશ્ચય અમને એમની અનુપસ્થિતિમાં પણ સાંભળે છે, સાંભળી આવે છે. કેવો જીવ હતો, ભૂમિકની ભૂમિકામાં કેવો જીવ હતો! અદભુત નિશ્ચય હતો, નાનેના માર્ગે જ ચાલે. અને સત્સંગ તો પહેલો જ આવે, નાનીની આજ્ઞામાં આવ્યો એટલે સત્સંગ તો બહુ મોટો દોષ છે સંસારમાં રખડાવવાનો. એ સત્સંગ તો પહેલે ભડાકે જાય, આ એક નિશ્ચિત પાછળ. પછી પ્રતિબંધ છૂટે, પણ એ નાનીની આજ્ઞામાં રહે તો પ્રતિબંધ છૂટવો સહેલો છે. આજ્ઞામાં રહેવું સહેલું નથી પાછું, કેમ કે એને બધી વાત પોતાની મૂકી દેવી પડે. એને પોતાની બધી વાત મૂકી દેવાનો વારો આવે તો આજ્ઞામાં રહી શકે. નાની એમ કે કુટુંબનો પ્રતિબંધ છોડ તૈયાર હોય. પ્રકૃતિ પ્રકૃતિનું એવું છે કે અંદરમાં ઉદય આવે, સાવધાન થાય એ પહેલાં તો ગંપલાવી નાખે, એવા પરિણામ થાય છે. કેવી રીતે છૂટે? જ્ઞાનીની આજ્ઞા મારી રીતે છૂટે, કેમ કે એની એટલી જાગૃતિ આવે, એટલી નિર્મળતા આવે, એટલી સાવધાની આવે, અને બધું મૂકવાય તૈયાર હોય. પ્રકૃતિ છોડવા પણ તૈયાર હોય, નહીં તો પ્રાણને પ્રકૃતિ હારે જાય એવી દ્રઢ થયેલી. સુધારણા કરતા વખતે પ્રાધોત્પત્તિ ઉત્પત્તિ થવી સંભવે
શ્રાદ્ધ એટલે શ્રાવક ધર્મ અને ઉત્પત્તિ એટલે પ્રગટતા. એટલે ઉપરની ભૂમિકામાં બીજો સુધાર શ્રાવક ધર્મ, શ્રાવક ધર્મમાં તો આવી જવું જોઈએ, પાંચમા ગુણ સ્થાનમાં તો એને આવી જવું જોઈએ. એકાંતવાસમાં જવું છે ને કુટુંબને છોડીને, એટલા માટે માટે ક્યાં એટલે ક્યાં કુટુંબમાં અલ્પભાષી થવું, હું બોલવું ઓછું એમ કે છે. તો કુટુંબમાં વધારે બોલે ક્યારે, રસ હોય ત્યારે, રસ ઘટે એટલે બોલવાનું ઓછું થાય. અથવા જે જીવ અંતરમાં પોતાના પુરુષાર્થ અને પ્રયત્નોમાં એક લય છે, એક નિષ્ઠા છે અને એક લય છે, સતત લાગેલો રહીએ, એને બીજી પ્રવૃત્તિ ઘટી જાય ને એટલે બોલવા ચાલવાનું ઘટી જાય છે. અલ્પભાષી છે અને જેટલો રસ લઈને તો વધારે બોલવાનું રાખે છે એટલો પ્રતિબંધ દ્રઢ થવાનો છે. ભોકાચાર એવો છે, નિશાળથી છોકરો આવે એટલે એને બોલાવવો જોઈએ, ન બોલાવો તો એને ખોટું લાગે, કેમ પપ્પા તમે કાંઈ બોલતા નથી. ઘરમાં પણ જો તમે બોલો નહીં તો એમ ત્યાં તો કાંઈ બોલતા જ નથી, આવું ચાલતું હશે ક્યાંય. ઘણી વાતો ઊભી થાય છે આમાં, અલ્પભાષી થવું એટલે એમાં વાતો પછી ઘણી ઊભી થાય. પણ જો પોતાના કામે લાગે છે એને સામાન્ય શું લાગશે એ વાત થતી જાય છે. અને જ્યાં સુધી સામાન્ય શું લાગશે એ વાત ઊભી છે અભિપ્રાયમાં, ત્યાં સુધી પ્રતિબંધ છોડી શકે જ નહીં. કુટુંબી તો એમ કે પછી એનો તમારો ધર્મ બહુ સ્વાર્થનો છે, અમને શું લાગે તમારે જોવાનું નહીં, એનો અર્થ તમારે તમારો સ્વાર્થ સ્વાર્થ જ એટલો જોવાનો થાય કે ન થાય. આવો તો કઈ ધર્મ હતો હશે, બસ પોતાનો સ્વાર્થ જોવે ને બીજાનું કઈ જોવે જ નહીં, આમાંને હું કઈ જોવે જ નહીં. એવું છે, સ્વાર્થ તો જરૂર છે પણ કઈ બીજાને સાથે વ્યવહારમાં અસદ વ્યવહાર કરવાનો સવાલ નથી રહેતો. સદવ્યવહાર છે, વ્યવહાર વ્યવહારના સ્થાનમાં સદવ્યવહાર રાખે પણ પોતે અંદરથી જ પલળે નહીં. અંદરથી મીઠું લાગે તો લૂંટાઈ જાય, અંદરથી જુદો રહીએ તો બારમાં જે વ્યવહારિક ફરજ છે એ તો નોકરે નિભાવે છે, તો પોતે નિભાવે એમાં ક્યાં સવાલ છે. લાગણી જુદી વસ્તુ છે, વ્યવહાર જુદી વસ્તુ છે. લાગણીમાં આવે તો પ્રતિબંધ નથી, વ્યવહાર કરે એમાં કાંઈ પ્રતિબંધનો સવાલ નથી. અઘરું પડે પણ અઘરું પડે તો તે એક કરવું જોઈએ, થવું જોઈએ, એના માટે થોડા ફેરફારો થાય ત્યારે અલ્પભાષી થાય છે, ઓછું બોલે બનવા દે છે. ન બોલે એમ નહીં પણ ઓછું બોલે, જરૂર પૂરતું બોલે, કામ પૂરતું બોલે, એટલી વાત છે. અલ્પભાષી થવું એટલે બોલવામાં બહુ લવઠવ ન રાખે, જે આવ્યા એને હારે અને સારું લગાડવા જાય બોલી બોલી, એવું કાંઈ નહીં.
મર્યાદા કરે, જરૂર પૂરતું કામ પૂરતું વાત કરવી છે, કે મારે મારા કામ મારું કરવું. અલ્પ હાસી છું, ગંભીરતા આવી જાય એટલે આપોઆપ અલ્પ હાસી થાય છે. હસવું એક અગંભીર પ્રવૃત્તિ છે, પરિણામને જે પ્રવૃત્તિ છે એમાં અગંભીરતા એ હસવું થાય છે. ગંભીરતામાં એ વાત છે, જ્યારે પોતે પોતાના સામે લાગે છે બહુ મોટું કામ ઉપાડ્યું છે, બહુ મોટું એટલે જગતમાં એથી મોટું કોઈ કામ જ નથી એવું મોટું કામ ઉપાડ્યું છે. નિર્વાણ પદ જેને લેવું છે, પૂર્ણતાનું લક્ષ જેને બાંધ્યું છે, દ્રઢ મનુષ્યતા છે, તેને કેટલા મોટા કામની જવાબદારી લીધી છે, તો એના પ્રમાણમાં એની ગંભીરતા આવે. એટલે ઉંમર ભલે ગમે એટલી હોય, પણ આ એક સમજણ એવી છે કે અમે મેચ્યોરિટી ઘણી આવે. નહીં તો માણસ અગંભીર પરિસ્થિતિમાં વાત વાતમાં હશે, મેચ્યોરિટી નું હોય આમાં તો એ પણ આવી જાય, ગંભીરતા આવે એની સાથે પરિપક્વતા ઘણી આવે. અલ્પ હાસી થવું, અલ્પ પરિચય થવું, પરિચય ઘટાડવો, સગામાં સંબંધીઓમાં મિત્રોમાં સમાજમાં જેટલા સંબંધો છે, સંસારમાં લોકો સંબંધો વધારવાના અભિપ્રાયવાળા હોય છે. મોક્ષાર્થી જીવ સંબંધો ઘટાડવાના અભિપ્રાયવાળા હોય છે, કેમ કે બંને લાઈન જ વિરુદ્ધ છે. આખે એટલે જ્યાં પરિચય વધે એવા પ્રસંગો હોય ત્યાં પોતે ગેરહાજર થઈ જાય, ગેરહાજર રહે, અને એમાં સામાન્ય ખરાબ પણ લાગે બનવા જેવું છે, પણ આપણે તો આપણો ગોળ ચોરી ખાવાના છે, શું ગમે બીજામાં. મારે પરિચય વધારવાનો, સમાજમાં વધારવાનું છે, સગાઉમાં વધારવાનું છે, અને ત્યાં એ પરિચય વધારવામાં પાર્ટી પંચાયત સિવાય ત્યાં હોય છે શું તો જો. ત્યાં વધારે ભેગા થાય અથવા કોઈને પણ તમે મળો એટલે સમાચારો સાંભળવા ના મળે, અને પોતે ઇન્ફોર્મેશન બ્યુરો ખોલીને બેઠો હોય, ગામમાં જાણવાની ઉત્સુકતા, આનું હું આનું હું ફલાણાનું છું ભીકનાનું છું, કાંઈ લેવા દેવા ન હોય તો એટલે કુતુહલ વૃત્તિ જાણવાની ઈચ્છા. એકલક્ષી એટલે જે આત્મકલ્યાણની ભાવનાવાળો મોક્ષાર્થી જીવ હોય એનો પરિચય કરવો, એનો પરિચય કરવાની ના નથી, સંસારીઓનો પરિચય ન કરવો. કેમ કે લગ્ન પ્રસંગ આવે, કેટલાકનું કે ભાઈ અમારે ત્યાં પાર્ટી રાખી છે આ કારણથી, ખરાને ત્યાં જો અમે જમણવાર રાખ્યો છે આ કારણથી, જમવાનું મળે બધાને હળવા મળવાનું થાય ને સારું સારું જમવાનું મળે, એ નિમિત્તે સારા કપડાં પહેરાય, એ નિમિત્તે આપણે દેખાવ વધારે, બધું બધું કંઈક હાલતું હોય છે અંદરમાં, કેટલાય કારણો એ બધા બારણા બંધ થઈ જાય, ત્યાં દેખાવું નથી ત્યાં બધા બારણા બંધ થઈ જાય, અને તો જ એને પોતાનો કામ કરવાનો અવકાશ દે છે. મેં તો એ બધે જતો રહીએ એમાં એટલું બધું દોડાઈ જાય છે, એટલું બધું દોડાઈ જાય છે કે એને પોતાને ખબર નથી કે કેટલું મેં દોડ્યું ના, હવે આને ગાડીને પાટે ચડાવવામાં કેટલી મુશ્કેલી ઊભી થશે એ કાંઈ ખબર નથી પડતી, અને દોડી મૂકે છે. અલ્પ પરિચય થવું, જેને જેમ લાગવું એમ લાગો, હું હવે મારા કામે લાગ્યો છું, મારે મારું કામ એકવાર કરી લેવું છે, નહીતર અસીમ તો અહીંથી જવું પડશે, તેથી રહી જશે મારું કામ, રહી જશે ઓલું તો બધું રહી જવાનું છે, પણ આ કામ રહી જશે એનું હું આપણે તો બધા છૂટા જ પડી જવાના છે. અલ્પ પરિચય થવા માટે અલ્પ આવકારી થવું, એ બધાને ભેગા, જેમ પોતાને બધે જવું નથી એમ બધાને ભેગા કરવા પણ નથી. ઠીક છે, કોઈ આવી ચડે ને આપણે આપણા ગ્રસ્તને યોગ્ય વ્યવહાર કરી દુધી વાત છે, પણ તમે કેમ આવતા નથી ને આવજો ને આવ્યા વગર રહેતા જ નહીં ને કેમ આવ્યા નહીં અમને ખોટું લાગશે, એ તો બધું મૂકી દેવું કે તમે નથી આવતો એને અમને ખોટું લાગે છે, અથવા કોઈ ન આવે તો ખોટું લગાડવાનો સવાલ નથી રહેતો, કેમ કે એમાં નુકસાન નથી લાભ જ છે. દરમિયાન ભાવે બે રીતે અલ્પ આવકારી થવું, અમથામ તક આગળ લખે બાર ગામમાં પણ ઘણા વખત તમે આવ્યા નથી તો જરૂર આવો, ફલાણું આમ તેમ ભાઈ શું કામ છે, તારે તારું કામ છે કે નહીં, દેખાવ સારો કરવો હોય, આપણી કીર્તિનો મોહ હોય, સંબંધોમાં મીઠાસ હોય, તો કેવી પ્રવૃત્તિ થાય ને શું થાય. અલ્પ ભાવના દર્શાવવી, અલ્પ ભાવના દર્શાવવી, બહુ મનમાં નહીં દેવું એમ કે છે, લાગશે જરા ખરાબ લાગશે કે ભાઈ આ બહુ મનમાં દેતા નથી, કાંઈ વાંધો હવે એ બધા સંબંધો ગાઢ કરવાના નથી, હવે એની જે પ્રગાઢતા થઈ છે એ મૂકવાની વાત છે. અલ્પ સહકારી થવું, સાથે રહેવું, કંપની વિના માણસને ફાવતું નથી, એ બધું બરાબર નથી. મોક્ષાર્થે જીવનો સંગ કરો, સત્સંગ કરો, એનો વાંધો નથી, સંસારીઓનો સંગ બહુ કરવા જેવો નથી પોતાનો, અને એ બધા માટે નહીં આ પ્રવૃત્તિનો નિષેધ કર્યો કરવાનું જોઈએ. અલ્પ ગુરુ થવું, બહુ સરસ વાત કરી, ઉપદેશ નહીં આપવો, થોડું ઘણું પોતે સમજ્યો હોય તો બીજાને સમજાવવાની મહેનત ન કરવી, મારે ઘણું કામ બાકી છે, કોઈ સમજવા આવે તો એ બીજો હોતી દઉં, કોઈ મારા કરતાં ઓલા વધારે સમજે છે અહીંયા જાઉં, તમે મારું કામ નથી, મારે હજી ઘણું કામ બાકી છે, એના બદલે અધૂરો છલકાય એમ થોડુંક સમજે ત્યાં તો જલ્દી બીજાને સમજાવવા માંડી જાય. પછી કાલ સવાર સુધી પ્રશ્ન પૂછતો હોય સમજવા માટે, ને આજે પાછો ઓલો બીજા પ્રશ્ન પૂછતો હોય એને જવાબ દેવા માટે, બધા નુકસાનના વેપાર છે બધા, એ પણ નહીં કરવું. અને એનું પરિણામ શું, એનું સ્થળ શું, મારે મુક્ત થવું છે, મારે હવે બંધાવવું નથી, એ પરિણામ શું, એનું પરિણામ કેવી રીતે આવે, પરિણામ વિચાર, બંધાવવાનું પરિણામ, મુક્ત થવાનું પરિણામ, બે પરિણામ એટલે ફળ, ફળ વિચારવું, પોતાના પરિણામોનું ફળ વિચારવું એમ કહે છે, અને એ જ કલ્યાણકારી છે, શ્રેયસ્કર છે એટલે કલ્યાણકારી છે. એ પોસ્ટકાર્ડમાં 6 લીટીનો પોસ્ટકાર્ડ છે, કેટલી બધી વાતો ભરી છે, કેટલી બધી વાતો ભરી છે. થેન્ક યુ.